ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે સાહિત્ય વિવેચનના એક ખૂબ જ મહત્વના ગ્રંથની વાત કરીશું, પણ થોડું અલગ રીતે. આજે આપણી ચર્ચાનું કેન્દ્ર છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો એક નિબંધ એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર એક ભૂમિકા. આપણી પાસે આ સરસ મજાનો વિશ્લેષણાત્મક લેખ છે અને આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે બ્રહ્મભટ્ટની નજરે એરિસ્ટોટલનું આ લગભગ કેટલું 2400 વર્ષ જૂનું કાવ્યશાસ્ત્ર એ આજે પણ કેમ આટલું અગત્યનું છે, બ્રહ્મભટ્ટ એમાંથી કયા ખાસ વિચારો તારવે છે અને સાહિત્ય વિવેચનના ઇતિહાસમાં આ ગ્રંથનું સ્થાન ક્યાં છે. મૂળ સવાલ એ જ છે ને કે એક પ્રાચીન ગ્રીક લખાણ જેની વાત એક ગુજરાતી વિવેચક કરે છે એ આપણને આજે વાર્તાઓ સમજવામાં શું મદદ કરી શકે.
બરાબર,
તો ચાલો આને થોડું ખોલીએ. શરૂઆત કરીએ. બ્રહ્મભટ્ટ આ ગ્રંથને પશ્ચિમી સાહિત્ય વિવેચનાનો પાયો કહે છે, પણ શું એનો મતલબ એમ કે એરિસ્ટોટલ પહેલાં કોઈ વિવેચન જેવું હતું જ નહીં, સાવ શૂન્યાવકાશ?
ના ના, એવું તો બિલકુલ નથી. બ્રહ્મભટ્ટ પોતે જ આ વાત સ્પષ્ટ કરે છે. એરિસ્ટોટલ પહેલાં પણ ગ્રીસમાં સાહિત્ય વિશે, એના સારા નરસા પાસા વિશે ઘણી ચર્ચા થતી હતી.
અચ્છા.
એ પ્રોટાગોરાસ, ડેમોક્રેટ્સ, ઓન પોએટ્રી, ઓન રિધમ્સ એન્ડ હાર્મની જેવા એમના ગ્રંથો હતા, જેવા ફિલોસોફર્સનો ઉલ્લેખ કરે છે. પછી પ્લેટો તો ખરા જ, અને સોફોક્લિસ જેવા નાટ્યકારો પોતે પણ કલા વિશે વિચારતા હતા. અને ખાસ તો એરિસ્ટોફેનસનું પેલું નાટક ધ ફ્રોગ્સ, દેડકાઓ,
હા એનું નામ સાંભળ્યું છે,
બ્રહ્મભટ્ટ કને બહુ રસપ્રદ ઉદાહરણ ગણે છે. કહે છે કે ભલે કોમેડી છે, પણ એની અંદર ઊંડું સાહિત્યિક વિવેચન છે, જાણે કોઈ મોટા પંડિતે લખ્યું હોય.
તો પછી એરિસ્ટોટલ એવું તે શું કર્યું કે એનું કામ આટલું પાયાનું ગણાયું, જો ચર્ચા તો ચાલતી જ હતી?
હા, અહીં જ બ્રહ્મભટ્ટનો મુખ્ય મુદ્દો આવે છે. એમનું કહેવું છે કે એરિસ્ટોટલે આ બધા જે છૂટાછવાયા વિચારો હતા ને, જે ચર્ચાઓ થતી હતી, એને એક વ્યવસ્થિત માળખું આપવાનો પહેલો ગંભીર પ્રયાસ કર્યો.
એટલે કે એક સિસ્ટમ બનાવી,
એના મૂલ્યાંકન માટે કોઈક ધારાધોરણ, કોઈક માપદંડ હોવા જોઈએ કે નહીં એ સ્થાપિત કરવાની કોશિશ કરી. આ એક પદ્ધતિસરનો, શું કહેવાય, વિશ્લેષણાત્મક અભિગમ હતો.
એટલે ઓર્ગેનાઇઝ કર્યું બધું.
હા, અને એણે જ ખરા અર્થમાં પશ્ચિમી સાહિત્ય વિવેચનાનો પાયો નાખ્યો.
રસપ્રદ વાત છે, પણ નિબંધમાં એક બીજો મુદ્દો છે જે થોડો વિચિત્ર લાગ્યો, કે આ કાવ્યશાસ્ત્ર કદાચ આખું પુસ્તક છે જ નહીં, પણ ક્લાસમાં આપેલા લેક્ચરની નોટ્સ જેવું છે. એ સાંભળીને તો એમ થાય કે આપણે કંઈક અધૂરું વાંચી રહ્યા છીએ.
હા, અને બ્રહ્મભટ્ટ આ વાતને ખૂબ મહત્વ આપે છે, કારણ કે એનાથી આખા ગ્રંથને સમજવાની રીત પર અસર પડે છે. એ બે શક્યતા કે છે, કદાચ એરિસ્ટોટલની પોતાની જ લેક્ચર નોટ્સ હોય, અથવા કોઈ સ્ટુડન્ટે ઉતારી હોય. એ ગિલ્બર્ટ મરી જેવા વિદ્વાનને ટાંકે છે. મરી કહે છે કે એની સ્ટાઇલ જ એવી છે જાણે કોઈ અનુભવી પ્રોફેસરના મુદ્દા હોય, જેમાં વચ્ચે વચ્ચે સુધારા કર્યા હોય, પણ સામાન્ય પબ્લિક માટે તૈયાર કરેલું પુસ્તક ન લાગે.
અચ્છા.
અમુક પ્રકરણો, જેમ કે પેલું 25મું પ્રકરણ, એ તો સાવ પોઈન્ટ્સ જેવા જ છે.
તો આનાથી શું ફેર પડે? મતલબ સમજવામાં કોઈ તકલીફ થાય?
ચોક્કસ થાય. બ્રહ્મભટ્ટ એ જ કહે છે કે આ નોટ્સ જેવો ફોર્મેટ છે ને, એટલે ઘણી જગ્યાએ લિંક તૂટેલી લાગે, વિચારો અધૂરા રહી ગયા હોય એવું લાગે, અસ્પષ્ટતા બહુ છે.
કોઈ વાત ચાલુ કરીને છોડી દીધી હોય એમ.
હા, બરાબર. એટલે પછી એનો અર્થ શું કરવો એ વિદ્વાનો માટે પડકાર બની જાય છે. જેમ કે 6ઠા પ્રકરણમાં એરિસ્ટોટલ ટ્રેજેડીની વ્યાખ્યા આપે ને, પછી કહે કે હવે કોમેડીની વાત કરીશું.
હા,
પણ પછી આખા કાવ્યશાસ્ત્રમાં ક્યાંય કોમેડીની એવી વિસ્તૃત ચર્ચા મળતી જ નથી.
ઓહ, એટલે જાણે ટ્રેલર બતાવ્યું પણ ફિલ્મ જ નહીં.
બીજું કોઈ ઉદાહરણ છે આવું?
હા, બીજું અને બહુ જ પ્રખ્યાત ઉદાહરણ કેથાર્સિસનું છે. એરિસ્ટોટલ એમના બીજા ગ્રંથ પોલિટિક્સમાં કેથાર્સિસની વાત શરૂ કરે છે અને ત્યાં વચન આપે છે કે પોએટિક્સમાં હું આની વિગતવાર ચર્ચા કરીશ.
અચ્છા, પ્રોમિસ કર્યું. હા, પણ પછી તમે પોએટિક્સ જુઓ તો કેથાર્સિસનો ઉલ્લેખ મળે ખરો, પણ સાવ ટૂંકો અને ગોળ ગોળ, કોઈ સ્પષ્ટતા જ નહીં.
બાપરે.
આના લીધે જ બાય વોટર જેવા વિદ્વાનો તો ત્યાં સુધી કહે છે કે પોએટિક્સનો જરૂર કોઈ બીજો ભાગ હોવો જોઈએ જે ખોવાઈ ગયો છે, અને એમ જ કોમેડી અને કેથાર્સિસની ડિટેલ્ડ ચર્ચા હશે.
ઓહો, આ તો જાસૂસી કથા જેવું થયું. એટલે આનો મતલબ એમ થયો કે ખાલી પોએટિક્સ વાંચવાથી કામ ના ચાલે, એને સમજવા માટે બીજે ક્યાંક પણ જોવું પડે.
એકદમ બરાબર. બ્રહ્મભટ્ટ આ વાત પર બહુ ભાર મૂકે છે, પોએટિક્સમાં જે ગેપ્સ છે, જે અધુરપ છે, એને સમજવા માટે એરિસ્ટોટલના બીજા લખાણો જોવા પડે. ખાસ કરીને એમનું નીતિશાસ્ત્ર, રાજકારણ વિશેનું એમનું દર્શન, એ બધું ભેગું કરીને જોવું પડે. જેમ પેલા ગ્યુથે કહ્યું હતું ને કે એરિસ્ટોટલના કલા વિશેના વિચારો એમના આખા ફિલોસોફિકલ માળખાનો જે એક હિસ્સો છે, એને અલગ ન પડાય.
બરાબર. હવે એક બીજો મોટો મુદ્દો છે નિબંધમાં, પ્લેટો. પ્લેટોનો ઉલ્લેખ વારંવાર આવે છે. બ્રહ્મભટ્ટના મતે એરિસ્ટોટલને સમજવા માટે એમના ગુરુ પ્લેટો કેમ આટલા બધા અગત્યના છે? નિબંધ વાંચીને તો ઘણીવાર એવું લાગે કે પોએટિક્સ લખાયું જ છે પ્લેટોને જવાબ આપવા.
હા, અને બ્રહ્મભટ્ટની રજૂઆત ઘણી ખરી એવી છે. એ પોએટિક્સને મોટાભાગે પ્લેટોના ધ રિપબ્લિકમાં જે કવિતા પર હુમલા થયા હતા ને, એના એક પ્રતિભાવ તરીકે જુએ છે.
ધ રિપબ્લિકમાં શું હુમલા થયા હતા? પ્લેટોને શું વાંધો હતો કવિતા સામે?
મુખ્યત્વે ચાર પાંચ મોટા વાંધા હતા. પહેલો અને સૌથી જાણીતો વાંધો કે કવિતા સત્યથી ત્રણ ગણી દૂર છે.
ત્રણ ગણી? એ કઈ રીતે?
પ્લેટોનું દર્શન એવું હતું કે અસલી વાસ્તવિકતા, અસલી સત્ય તો વિચારોના જગત, વર્લ્ડ ઓફ આઈડિયાઝમાં છે. આ જે ભૌતિક દુનિયા આપણે જોઈએ છીએ, એ તો એ વિચારોનો પડછાયો માત્ર છે.
ઓકે.
અને કવિ શું કરે? એ આ ભૌતિક દુનિયા એટલે કે પડછાયાનું અનુકરણ કરે. તો એ પડછાયાનો પણ પડછાયો થયો ને.
અચ્છા, એટલે સીધા સત્યથી બે સ્ટેપ દૂર.
હા,
એટલે ત્રણ ગણું દૂર થયું ને. મૂળ આઈડિયા, પછી વસ્તુ, પછી કવિતા.
બરાબર.
એટલે કવિતા એક રીતે છેતરપિંડી જેવી થઈ પ્લેટો માટે. તો
બીજો શું વાંધો હતો?
બીજો વાંધો નૈતિક હતો, કે કવિઓ દેવી દેવતાઓને પણ બહુ શું કહેવાય, સામાન્ય માણસો જેવા ચિત્રે છે. ઘણીવાર તો નબળા, જગડાળું, અનૈતિક પણ બતાવે. આનાથી લોકોના મનમાં દેવતાઓ માટે આદર ઓછો થાય. ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, પ્લેટો માનતા કે કવિતા, ખાસ કરીને ટ્રેજેડી, આપણી હલકી કક્ષાની લાગણીઓને ઉશ્કેરે છે. કરુણા અને ભય જેવી લાગણીઓ, એને પોષણ આપીને આપણને નબળા બનાવે છે, અતાર્કિક બનાવે છે.
અચ્છા, લાગણીઓ પર કાબૂ રાખવાને બદલે અને ભડકાવે છે એમ.
હા, અને ચોથું, એ આપણને ખોટું શીખવે છે. જેમ કે નાયકોને દુઃખમાં રડતા કકડતા બતાવે. પ્લેટો કહે કે આ જોઈને લોકો બહાદુર બનવાને બદલે મુસીબતમાં રડવાનું શીખશે.
ઓ બાપરે.
આ બધા કારણો ભેગા કરીને પ્લેટોએ તો ત્યાં સુધી કહ્યું કે મારા આદર્શ રાજ્યમાંથી કવિઓને દેશ નિકાલ કરી દેવા જોઈએ. આ તો બહુ જ આકરો આરોપ કહેવાય કવિતા પર. તો શું એરિસ્ટોટલે આ દરેક મુદ્દાનો સીધો જવાબ આપ્યો પોએટિક્સમાં?
બ્રહ્મભટ્ટ કહે છે કે ના, એમણે કોઈ કોર્ટ કેસની જેમ મુદ્દાસર જવાબ નથી આપ્યા. એક પછી એક આરોપ લઈને ખંડન કર્યું હોય એવું નથી.
પણ
પ્લેટોનો પ્રભાવ એટલો જબરજસ્ત છે કે પોએટિક્સના પાને પાને એ દેખાયા વગર રહેતો નથી. છેવટે એરિસ્ટોટલ 20 વર્ષ પ્લેટો સાથે રહ્યા હતા, એમના શિષ્ય હતા. એટલે બ્રહ્મભટ્ટનું કહેવું એમ છે કે ભલે એરિસ્ટોટલનો રસ્તો જુદો હોય, પ્લેટો સાથે અસંમત હોય, પણ જે સવાલો એમના મનમાં હતા, જેના જવાબે શોધી રહ્યા હતા, એ સવાલો તો પ્લેટોએ જ રોપ્યા હતા. જાણે પ્લેટોએ આખો એજન્ડા સેટ કરી દીધો હતો અને એરિસ્ટોટલ એ જ એજન્ડા પર પોતાની રીતે કામ કરી રહ્યા હતા.
પણ બ્રહ્મભટ્ટ એક મોટો તફાવત પણ બતાવે છે ને એરિસ્ટોટલના અપ્રોચમાં. પ્લેટો કરતા કઈ રીતે જુદા પડ્યા એ?
હા, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે બ્રહ્મભટ્ટ ખાસ ઉઠાવે છે. એરિસ્ટોટલ છે ને, એ કવિતાને એની ઉપયોગિતાના આધારે નથી જોતા, જેમ પ્લેટો કરતા હતા.
એટલે સમાજ માટે ફાયદાકારક છે કે નહીં?
હા, એરિસ્ટોટલ કવિતાનો વિચાર કવિતા તરીકે કરે છે. પોએટ્રી એઝ પોએટ્રી, એના પોતાના ગુણદોષ શું છે? એમણે લલિત કલા અને ઉપયોગી કલા, યુઝફુલ આર્ટ્સ, વચ્ચે એક ભેદ પાડ્યો. આ બહુ મોટી વાત હતી એ સમય માટે.
અચ્છા.
પ્લેટો માટે તો બધું જ નૈતિકતા અને સમાજની ઉપયોગિતાની ત્રાજવે તોલાય. એરિસ્ટોટલ કહે છે, ના ભાઈ, કલાનું પોતાનું એક આગવું વિશ્વ છે, એના પોતાના નિયમો છે, એનો પોતાનો આનંદ છે. આ અભિગમ જ પ્લેટોથી એમને જુદા પાડે છે.
અને પેલી પડકારવાળી વાત જે બ્રહ્મભટ્ટ ટાંકે છે, એ શું છે? પ્લેટોએ કોઈ પડકાર ફેંક્યો તો?
હા, એ ધ રિપબ્લિકના છેલ્લા ભાગમાં આવે છે. કવિતાની આટલી ટીકા કર્યા પછી પ્લેટો જાણે છેલ્લી તક આપતા હોય એમ કહે છે કે જો કવિતાના કોઈ પ્રેમીઓ હોય, જે પોતે કવિ ન હોય, પણ જો એ લોકો સાદા ગદ્યમાં દલીલો કરીને સાબિત કરી શકે કે કવિતા ખાલી આનંદ જ નથી આપતી, પણ સમાજ માટે અને માણસના જીવન માટે ખરેખર ઉપયોગી પણ છે,
તો
તો અમે એમને અમારા આદર્શ રાજ્યમાં પાછા બોલાવવા વિચારીશું.
ઓહો,
બ્રહ્મભટ્ટ એવું સૂચવે છે કે કદાચ એરિસ્ટોટલે આ પડકારને બહુ ગંભીરતાથી લીધો અને પોએટિક્સ એક રીતે આ પડકારનો જ બહુ લાંબો વ્યવસ્થિત તાર્કિક જવાબ છે. આનાથી આપણને પોએટિક્સ લખવા પાછળનો હેતુ સમજવામાં મદદ મળે છે.
વાહ, આ તો બહુ જ રસપ્રદ સંદર્ભ છે. ચાલો હવે બ્રહ્મભટ્ટ જે મુખ્ય કોન્સેપ્ટ્સનું એનાલિસિસ કરે છે એના પર આવીએ. પહેલો અને કદાચ સૌથી ફેમસ શબ્દ મિમિસિસ, ગુજરાતીમાં અનુકરણ. આમ તો અનુકરણ એટલે કોપી કરવી, નકલ કરવી. શું એરિસ્ટોટલનો મતલબ પણ એટલો જ હતો?
ના, અહીં જ બ્રહ્મભટ્ટ સ્પષ્ટતા કરે છે. એરિસ્ટોટલનો જે મિમિસિસ શબ્દ છે એ પ્લેટોની સાદી કોપી કે નકલ કરતા ઘણો વધારે ઊંડો અને જટિલ છે. એરિસ્ટોટલ પોતે પણ એનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. એક તો એ કહે છે કે માણસમાં અનુકરણ કરવાની એક સહજ વૃત્તિ હોય છે અને એમાંથી જ કવિતા જન્મી. જો કે બ્રહ્મભટ્ટ એ પણ નોંધે છે કે અમુક સ્કોલર્સ માને છે કે આ કવિતાના ઉદ્ભવવાળો ભાગ કદાચ પાછળથી ઉમેરાયો હોય.
અચ્છા,
પણ બીજો અને વધુ મહત્વનો ઉપયોગ એ છે કે એરિસ્ટોટલ મિમિસિસને બધી જ કલાઓનો, ચિત્રકલા હોય, સંગીત હોય, નાટક હોય, કવિતા હોય, એ બધાનો મૂળભૂત સિદ્ધાંત માને છે, એક મહાનિયમ.
તો બ્રહ્મભટ્ટના કહેવા મુજબ એરિસ્ટોટલના આ અનુકરણમાં એવી તે કઈ ખાસ વાત હતી, પ્લેટોની નકલથી એ કઈ રીતે જુદું પડે છે? અહીં આહા મોમેન્ટ કઈ છે?
બ્રહ્મભટ્ટ મુખ્યત્વે બે મુદ્દાઓ પર ભાર મૂકે છે જે એરિસ્ટોટલના મિમિસિસને પ્લેટોના વિચારથી એકદમ અલગ તારવે છે. પહેલો મુદ્દો છે આનંદ વિશે. અનુકરણથી જે આનંદ મળે છે એ ખાલી ઓળખાણનો આનંદ નથી.
એટલે
કે અરે આ તો પેલી વસ્તુ જેવું લાગે છે, એટલો જ આનંદ નથી. એરિસ્ટોટલ કહે છે અને બ્રહ્મભટ્ટ આ વાતને હાઇલાઇટ કરે છે કે જે વસ્તુઓ આપણને રિયલ લાઈફમાં જોવી ન ગમે, જેમ કે કોઈ બિહામણું પ્રાણી હોય કે મળદું હોય, એનું જો કલાત્મક રીતે કુશળતાથી નિરૂપણ થયું હોય તો એ જોવામાં આપણને આનંદ આવે છે.
બરાબર, જેમ કે હોરર ફિલ્મ જોવી.
હા, કંઈક અંશે. કેમ? એરિસ્ટોટલ કહે છે કે અહીં આનંદ એ વસ્તુનો નથી પણ એ કઈ રીતે બની છે, કલાકારે જે કારીગરી કરી છે, પેલું આલેખન, પેલી રચના, સ્ટ્રક્ચર, પેલી ભાત, પેટર્ન, એનો આનંદ છે. એટલે કે શું રજૂ થયું એના કરતાં કેવી રીતે રજૂ થયું એ વધુ મહત્વનું છે.
ઓકે, કલાકારની સ્કિલનો આનંદ. અને બીજો મુદ્દો શું હતો?
બીજો મુદ્દો આનાથી પણ વધુ મહત્વનો છે. એરિસ્ટોટલનું અનુકરણ ખાલી બહારની દુનિયાની દેખીતી વસ્તુઓનું જ નથી, એ માણસના આંતરિક જગતનું અનુકરણ છે. એરિસ્ટોટલ કહે છે કે કલા માણસના ચરિત્રો, એની લાગણીઓ અને એના કાર્યોનું અનુકરણ કરે છે.
એટલે કે ઇમોશન્સ અને એક્શન્સ.
હા, અને બ્રહ્મભટ્ટ અહીં ખાસ ઇશારો કરે છે કે એરિસ્ટોટલે તો સંગીતને સૌથી વધુ અનુકરણશીલ કલા કીધી હતી.
સંગીતને?
હા,
પણ સંગીતમાં તો શેની નકલ હોય?
બરાબર, સંગીતમાં કોઈ બહારની વસ્તુની નકલ નથી હોતી ને, છતાં એ સીધી આપણી લાગણીઓને સ્પર્શે છે, આપણો મૂડ બદલી નાખે છે. એ આપણા આંતરિક ભાવોનું, આપણી લાગણીઓનું અનુકરણ કરે છે. આ વાત જ બતાવે છે કે એરિસ્ટોટલ માટે મિમિસિસ કેટલું વ્યાપક હતું, એ આંતરિક વાસ્તવિકતાનું નિરૂપણ હતું.
અને આ જ વાત પેલી કવિતા અને ઇતિહાસની સરખામણી તરફ લઈ જાય છે, ખરું ને, જે બ્રહ્મભટ્ટ પણ હાઇલાઇટ કરે છે.
બિલકુલ, આટલું સમજ્યા પછી એરિસ્ટોટલનું પેલું ફેમસ સ્ટેટમેન્ટ બરાબર સમજાય કે કવિતા ઇતિહાસ કરતાં વધારે તાત્વિક, ફિલોસોફિકલ છે અને વધારે ગંભીર, સિરિયસ છે.
કેમ ભલા? ઇતિહાસ તો સાચી ઘટનાઓ બતાવે.
હા, પણ ઇતિહાસ ફક્ત એ જ બતાવે છે કે શું બન્યું, કોઈ એક ચોક્કસ ઘટના, કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે શું થયું, એટલે કે એ વિશિષ્ટ, પર્ટિક્યુલરની વાત કરે છે. જ્યારે કવિતા શું બતાવે છે, શું બની શકે અથવા શું બનવું જોઈએ, એ સનાતન માનવીય સ્વભાવ, શક્યતાઓ, યુનિવર્સલ ટ્રુથ્સની વાત કરે છે.
એટલે કવિતા જનરલ વાત કરે છે, ઇતિહાસ સ્પેસિફિક.
હા, એટલે એરિસ્ટોટલ માટે માઇમેસિસ એ ખાલી નકલ ઉતારવી નથી પણ એક પ્રકારનું સર્જન છે, એક નવી વાસ્તવિકતાની રચના છે. એટલે જે કહે છે કે ખાલી છંદમાં લખવાથી કોઈ કવિ નથી બની જતો. પહેલો એમ્પિડોક્યુલ્સ ફિલોસોફી છંદમાં લખતો હતો પણ એરિસ્ટોટલ એને કવિ નથી ગણતા.
પણ હોમરને ગણે છે?
હા, કારણ કે હોમર આ સર્જનાત્મક અનુકરણ કરે છે, એટલે માઇમેસિસ એ કવિ કર્મ છે.
અદ્ભુત. આ માઇમેસિસની સમજણ તો ખરેખર બહુ ઊંડી છે. નકલ નહીં, પણ સર્જનાત્મક પુનઃરચના. ચલો હવે બીજા મોટા અને એટલા જ વિવાદાસ્પદ ખ્યાલ પર આવીએ, કેથાર્સિસ. કેથાર્સિસ નિબંધ કહે છે કે આ શબ્દ ટ્રેજેડીની ઉપયોગિતા સાબિત કરવા માટે આવ્યો અને પછી બહુ જ અસ્પષ્ટ રહ્યો. આટલો બધો ગોઠાળો કેમ છે આ શબ્દમાં?
હા, સાચી વાત છે. કાવ્યશાસ્ત્રમાં કદાચ કથાર્સિસ જેટલો ચર્ચાયેલો અને એટલો જ ગૂંચવાડા ભર્યો બીજો કોઈ શબ્દ નથી. બ્રહ્મભટ્ટ પણ એ જ કહે છે કે એરિસ્ટોટલે પોતે ક્યારેય એની ચોખ્ખી વ્યાખ્યા આપી જ નથી. પેલી ટ્રેજેડીની વ્યાખ્યા છે ને છઠ્ઠા પ્રકરણમાં, એના છેડે બસ એક વાક્ય આવે છે કે ટ્રેજેડી કરુણા અને ભીતિ દ્વારા આ પ્રકારની લાગણીઓનું કથાર્સિસ સિદ્ધ કરે છે. બસ આટલું જ.
બસ આટલું જ, પછી કોઈ સમજૂતી નહીં?
કશું જ નહીં. એટલે પછી વિદ્વાનોએ પોતપોતાની રીતે એના અર્થો કર્યા છે અને એના પરથી જુદા જુદા સિદ્ધાંતો બન્યા છે. બ્રહ્મભટ્ટ મુખ્ય ત્રણ અર્થઘટનોની વાત કરે છે, જે અંગ્રેજી અનુવાદો પર આધારિત છે. પરગેશન, પ્યુરિફિકેશન અને ક્લેરિફિકેશન.
ઓકે, વિરેચન, વિશોધન અને સ્પષ્ટીકરણ. ચાલો પહેલું લઈએ, વિરેચન, પરગેશન. આ શું કહે છે?
આ મત કથાર્સિસને મેડિકલ ટર્મ તરીકે જુએ છે. જેમ આપણે બીમાર હોઈએ ત્યારે શરીરમાંથી ખરાબ તત્વો કાઢવા જુલાબ લઈએ છે ને, બસ એ જ રીતે આ મત કહે છે કે ટ્રેજેડી જોવાથી આપણા મનમાં જે કરુણા અને ભય જેવી ખરાબ, નુકસાનકારક લાગણીઓ ભરાઈ ગઈ હોય એનો નિકાલ થઈ જાય છે. એ લાગણીઓ ઉભરાઈને બહાર નીકળી જાય છે અને મન હળવું સ્વસ્થ થઈ જાય છે.
એટલે કે લાગણીઓનો કચરો સાફ થઈ જાય.
હા, કંઈ કેવું. આને હોમિયોપેથિક થિયરી પણ કહે છે કે લાગણી જગાવીને જ લાગણીનો ઇલાજ કરવો. આનો સપોર્ટ એરિસ્ટોટલના પોલિટિક્સમાં, જે સંગીત દ્વારા આવે શમનની વાત છે, ત્યાંથી મળે છે. મિલ્ટન, બર્નેસ, ફ્રોઇડ જેવા મોટા નામો આની સાથે જોડાયેલા છે.
પણ બ્રહ્મભટ્ટને આમાં શું વાંધો લાગે છે?
બ્રહ્મભટ્ટ કહે છે કે આ મતની તકલીફ એ છે કે એક કરુણા અને ભયને મૂળભૂત રીતે ખરાબ લાગણીઓ માને છે, જેને કાઢી નાખવાની જરૂર છે. આ વિચાર એરિસ્ટોટલ કરતાં પ્લેટોની વધુ નજીક છે. એરિસ્ટોટલ તો લાગણીઓને યોગ્ય પ્રમાણમાં હોય તો ખરાબ નહોતા ગણતા.
અચ્છા, ઓકે. તો બીજો મત, વિશોધન, પ્યોરિફિકેશન, શુદ્ધ કરવું, એ કઈ રીતે અલગ છે?
આ મત કહે છે કે કેથાર્સિસ એટલે લાગણીઓને કાઢી નથી નાખવાની, પણ એને શુદ્ધ કરવાની છે, કેળવવાની છે, બેલેન્સમાં લાવવાની છે.
એટલે કે એ લાગણીઓ ખરાબ નથી?
ના, ટ્રેજેડી જોતી વખતે આપણે જે કરુણા કે ભય અનુભવીએ છીએ એ આપણને વધુ પડતા લાગણી વેડા કરતા અટકાવે છે. આપણે યોગ્ય પાત્ર માટે યોગ્ય સમયે યોગ્ય કારણસર અને યોગ્ય માત્રામાં લાગણી અનુભવતા શીખીએ છીએ. આ એક રીતે આપણી લાગણીઓની ટ્રેનિંગ છે, એમને શુદ્ધ કરે છે. આનો આધાર એરિસ્ટોટલના નીતિશાસ્ત્ર નિકોમેશિયન એથિક્સમાં જે મધ્યમ માર્ગનો ખ્યાલ છે એના પર છે. સદ્ગુણ એટલે બે અંતિમોની વચ્ચેનું સંતુલન.
આ તો વધારે પોઝિટિવ લાગે છે.
હા, પણ બ્રહ્મભટ્ટ અહીં પણ એક પ્રશ્ન ઉઠાવે છે કે આ મત કદાચ ટ્રેજેડીને વધુ પડતી નૈતિક, મોરલિસ્ટિક બનાવી દે છે. જાણે ટ્રેજેડીનો હેતુ આપણને સારો માણસ બનાવવાનો હોય, જ્યારે એરિસ્ટોટલનો ભાર તો કલાત્મક આનંદ પર વધુ હતો. અહીં બ્રહ્મભટ્ટ બૂચર જેવા વિવેચકનો ઉલ્લેખ કરે છે, જેણે વિરચન અને વિશોધનને જોડવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે અંતે તો એક પ્રકારનું શુદ્ધ, ઉદાત્ત આનંદ અને સહાનુભૂતિ જ જન્મે છે.
ઓકે, અને હવે ત્રીજો મત, સ્પષ્ટીકરણ. આ વળી શું નવું લાવે છે?
આ પ્રમાણમાં નવો મત છે અને એ થોડો જુદી દિશામાં જાય છે. એ કહે છે કે કેથાર્સિસનો સંબંધ મુખ્યત્વે લાગણીઓ સાથે નથી, પણ બુદ્ધિ સાથે છે, સમજણ સાથે છે.
બુદ્ધિ સાથે? કઈ રીતે?
આ મત મુજબ કેથાર્સિસ પ્રેક્ષકની લાગણીઓનું નથી થતું, પણ નાટકમાં જે ઘટનાઓ બને છે ને એનું થાય છે. એરિસ્ટોટલ કહે છે કે ટ્રેજેડીનો સાચો આનંદ કરુણા અને ભીતિમાંથી આવવો જોઈએ અને એ ઘટનાઓ પર આધારિત હોવો જોઈએ. લિયોન ગોલ્ડન જેવા વિદ્વાનો દલીલ કરે છે કે નાટ્યકાર શું કરે છે, એ કરુણા અને ભય જગાડે એવી ઘટનાઓ પસંદ કરે છે, પણ પછી એને સંભાવ્યતા, પ્રોબેબિલિટી અને આવશ્યકતાના નિયમો પ્રમાણે ગોઠવે છે. આ ગોઠવણીને કારણે એ ઘટનાઓ પાછળ રહેલા જે સનાતન માનવીય સત્યો છે, જે યુનિવર્સલ પેટર્ન છે, એ સ્પષ્ટ થાય છે.
એટલે કે આપણને કંઈક સમજાય છે.
હા, પ્રેક્ષક જ્યારે આ આખી રચના જુએ છે, આ પેટર્ન સમજે છે ત્યારે એને એક પ્રકારનો બૌદ્ધિક આનંદ મળે છે. અચ્છા, આવું એટલે થયું, એવો ભાવ. આજે સમજવું, સ્પષ્ટ થવું એ જ કેથાર્સિસ છે.
વાહ, આ તો સાવ અલગ જ અર્થઘટન.
હા, અને બ્રહ્મભટ્ટ નોંધે છે કે બૂચરે પણ ઘટનાઓની સમજ પર ભાર તો મૂક્યો જ હતો, અને આ મત એરિસ્ટોટલના મિમેસિસના બૌદ્ધિક પાસા સાથે, પેલી ઇતિહાસ કરતા કવિતા વધુ તાત્વિક છે એ વાત સાથે બંધ બેસે છે.
ખરેખર કેથાર્સિસ તો ભારે ઊંડો અને ગૂંચવાડા ભર્યો મુદ્દો છે. તો બ્રહ્મભટ્ટ આ બધી ચર્ચાના અંતે શું કહે છે? આટલો જૂનો ગ્રંથ જે કદાચ અધૂરો છે, જેના અમુક ખ્યાલો આટલા અસ્પષ્ટ છે, એને આજે શા માટે ગંભીરતાથી લેવો જોઈએ? જે લોકો સાહિત્યનો અભ્યાસ કરે છે એમના માટે આની શું રેલેવન્સ છે આજે?
બ્રહ્મભટ્ટ એના માટે કેટલાક બહુ નક્કર કારણો આપે છે. પહેલું અને સૌથી સ્પષ્ટ કારણ છે પરિભાષા. એરિસ્ટોટલે આપણને સાહિત્યની ચર્ચા કરવા માટેના પાયાના શબ્દો આપ્યા. પ્લોટ, કેરેક્ટર, એક્શન, ટ્રેજેડી, કોમેડી, મિમેસિસ, કેથાર્સિસ.
હા, આ બધા શબ્દો તો આજે પણ વપરાય છે.
બરાબર, પણ બ્રહ્મભટ્ટ અમ્ફી હાઉસને ટાંકીને ખાસ ચેતવણી આપે છે કે આ શબ્દો આજે આપણે વાપરીએ છીએ, પણ એનો અર્થ કદાચ એ ન પણ હોય જે એરિસ્ટોટલના મનમાં હતો. સમય જતાં શબ્દોના અર્થ બદલાઈ જાય છે, એટલે એમના મૂળ સંદર્ભને સમજવો બહુ જરૂરી છે, નહીંતર મોટી ગેરસમજ થઈ શકે. જેમ મિમેસિસનું જ ઉદાહરણ જોયું ને આપણે.
બરાબર, શબ્દો એ જ રહ્યા પણ અર્થઘટન બદલાયા, એટલે ઓરિજિનલ સમજવું પડે. બીજું શું કારણ આપે છે બ્રહ્મભટ્ટ?
બીજું કારણ છે અભિગમ. એરિસ્ટોટલે સાહિત્ય પ્રત્યે જે વસ્તુલક્ષી ઓબ્જેક્ટિવ અને વિશ્લેષણાત્મક એનાલિટિકલ અભિગમ અપનાવ્યો,
એટલે કે લાગણી વેડા કે નૈતિક ચુકાદા વગર.
હા, પ્લેટોની જેમ સીધો નૈતિક ચુકાદો આપવાને બદલે એમણે કૃતિને એક વસ્તુ તરીકે જોઈ. એનું બંધારણ કેવું છે, એના ભાગો કયા છે, એ ભાગો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એની અસર શું થાય છે, આ પ્રકારનો પદ્ધતિસરનો અભ્યાસ એમણે શરૂ કર્યો, અને આ જ અભિગમ આધુનિક સાહિત્ય વિવેચનાનો પાયો બન્યો.
અને સૌથી છેલ્લું પણ કદાચ સૌથી મહત્વનું કારણ જે બ્રહ્મભટ્ટ છેલ્લે કહે છે
એ છે શાશ્વત પ્રશ્નો. બ્રહ્મભટ્ટનું છેવટનું તારણ એ છે કે કાવ્યશાસ્ત્ર એટલા માટે આજે પણ અનિવાર્ય છે, ટાળી ન શકાય એવું છે, કારણ કે એરિસ્ટોટલે એમાં સાહિત્ય વિશેના કેટલાક એવા મૂળભૂત એવા સનાતન પ્રશ્નો સાથે કામ પાડ્યું છે જે આજે પણ એટલા જ જીવંત છે.
જેવા કે
કલા શું છે, એનું કામ શું છે, એનું વાસ્તવિકતા સાથે શું લેવા દેવા, વાચક કે પ્રેક્ષક પર એની શી અસર થાય છે, શું કલા આપણને કંઈ શીખવી શકે. બ્રહ્મભટ્ટ કહે છે કે જ્યાં સુધી આપણે માણસ તરીકે સાહિત્ય અને કલા વિશે વિચારતી વખતે આ સવાલો પૂછતા રહીશું, ત્યાં સુધી એરિસ્ટોટલ અને એમનું કાવ્યશાસ્ત્ર આપણા માટે પ્રસ્તુત રહેશે, એની ચર્ચા કરવી જ પડશે.
ખૂબ સરસ. તો આખી વાતનો સાર એ થયો કે બ્રહ્મભટ્ટનો આ નિબંધ આપણને ખાલી કાવ્યશાસ્ત્રનો પરિચય નથી કરાવતો, પણ એ આપણને સમજાવે છે કે આ ગ્રંથ આજે પણ કેમ ધબકે છે. એનો ઇતિહાસ, પ્લેટો સાથેનો એનો સંબંધ, એના લખાણની અધૂરપ અને જટિલતા, અને મિમેસિસ અને કથાર્સિસ જેવા શબ્દોની તાકાત, અને એની આસપાસના વિવાદો, આ બધું મળીને કાવ્યશાસ્ત્રને એક જીવંત ગ્રંથ બનાવે છે.
બરાબર કહ્યું. બ્રહ્મભટ્ટ એ દેખાડે છે કે એરિસ્ટોટલે ભલે એમના પુરોગામીઓ પાસેથી લીધું હોય, ભલે પ્લેટોને જવાબ આપતા હોય, પણ એમણે પોતાનો એક આગવો રસ્તો બનાવ્યો. એમણે કવિતાને એની પોતાની શરતો પર જોવાની શરૂઆત કરી. કૃતિની અંદર શું છે, એનું બંધારણ કેવું છે, એની અસર શું છે, એના પર ધ્યાન આપ્યું, અને એવો પાયો નાખ્યો કે આજે 2400 વર્ષ પછી પણ આપણે જ્યારે કોઈ વાર્તા, નાટક કે ફિલ્મની વાત કરીએ, ત્યારે જાણ્યા અજાણ્યા એરિસ્ટોટલે આપેલા સાધનો અને વિચારોનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. બ્રહ્મભટ્ટ ભારપૂર્વક કહે છે કે મિમેસિસ અને કથાર્સિસ જેવા શબ્દોને એના મૂળ એરિસ્ટોટેલિયન સંદર્ભમાં સમજવા જોઈએ. જો આપણે આ જ વાતને થોડી આગળ લઈ જઈએ તો આજે આપણે સાહિત્યની ચર્ચામાં કેટલાય શબ્દો બહુ સહેલાઈથી વાપરી નાખીએ છીએ, જેમ કે રિયલિઝમ, રોમેન્ટિસિઝમ, નેરેટિવ, કેરેક્ટર આર્ક. ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દોનો મૂળ અર્થ શું હશે? સમય જતાં એમના અર્થ કેવી રીતે બદલાયા હશે? જો આપણે બ્રહ્મભટ્ટની જેમ આ દરેક શબ્દના ઇતિહાસમાં ઊંડા ઉતરીએ તો આજે આપણી સાહિત્યની સમજ કેટલી બદલાઈ જાય. કદાચ દરેક શબ્દ પાછળ આવી જ એક રસપ્રદ કહાણી છુપાયેલી હોય, શું લાગે છે?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.